namo arihanta namo siddhanam namo ayariyanam namo uvachayanam namo loe sabvasamu mangalam bhagavaniyo mangalam gautamo gani mangalam kunda kundaryo मोक्षमार्गस्य नेतारं वेतारं कर्म भूतं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलोके
तत्त्वसूत्र ग्रंथ इना आधार આપણે ત્રીજો અધ્યાય જોઈ રહ્યા છે. ત્રીજા અધ્યાયમાં જે મધ્ય લોકનું વર્ણન આપણે લાસ્ટ ટાઈમ શરૂ કર્યું હતું, આ ત્રીજા અને ચોથા અધ્યાયમાં આ ભૂગોળનું વર્ણન કરવાનું પ્રયોજન શું છે કે જીવે આ બધી જગ્યાએ જન્મ ધારણ કર્યા છે અને જીવે આ બધા પ્રકારના ભાવ કરીને આવી બધી યોનિઓ કે એવા કુળ આદિમાં જન્મ લીધા છે અને હવે વારંવાર એમાં જન્મ ન લે એટલે ત્યાંના દુઃખોનું અહીંયા વર્ણન કરે છે અને એક સાધારણ એની ભૂમિ એની પણ ચર્ચા કરે છે. આપણે વચમાં નરકમાં એક સૂત્ર જોયું હતું કે ત્યાંની ભૂમિને અને જીવના પરિણામોને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. એવી જ રીતે આ જે મધ્ય લોક છે તો એના દ્વીપ સમુદ્ર આદિનું જે આપણે વર્ણન જોઈએ છે તો એને પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પછી સ્વર્ગના વિમાનોમાં જે ત્યાંના ઐશ્વર્ય એની ચર્ચા પણ આપણે કરશું તો ત્યાંના સંયોગોને અને જીવના પરિણામોને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નીચે જેવા અશુભ પૂજ્યો છે તો ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ઓન એન એવરેજ જીવોના કશાયરૂપ પરિણામ જ થાય છે. અહીંયા જે સંયોગો મિશ્રરૂપ છે મધ્ય લોકમાં તો એ મિશ્રરૂપ છે તો જીવના પરિણામ પણ નિમિત્ત નૈમિત્તિક મિશ્રરૂપ થાય છે અને ઉપર સ્વર્ગમાં ત્યાં બધા શુભ સંયોગો છે તો ત્યાં જીવના પરિણામો પણ વધારે શુક્લ દેશિયા રૂપ એટલે જે ત્રણ શુભ દેશિયાઓ છે ને એ રૂપ થાય છે. એવો જ ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. પણ આ પરિણામોથી જીવને ફક્ત પુણ્ય પાપના ભાવ થયા કરે છે અને છેવટે એ પુણ્ય પાપ બે જીવને સંસારમાં રખડાવે છે. એટલે એક એવું છે કે એક કડવું ઝેર છે અને એક મીઠું ઝેર છે. એક કડવું ઝેર છે અને એક મીઠું ઝેર છે અને એક મિશ્ર ઝેર છે. હવે કયું ઝેર સારું? ઝેર તો બધા ઝેર જ છે, બધા એવા ને એવા. આપણે જે ઓલું ઘરમાં ઓલું પેસ્ટ કંટ્રોલ કરવા વાળા આવે તો ઘણા અલગ અલગ પ્રકારના એ લોકો પાસે કેમિકલ્સ હોય. અમુક હા અમુક સોલ્વન્ટ વાળી દવા તો બહુ વાસ આવે તો કરીને ગયા હોય તો આખો દિવસ ઘરમાં ગંધ આવ્યા જ કરે, એને કડવું ઝેર સમજો. અને અમુક કેવા હોય કે નાખી જાય ખબર બી ન પડે, એ મીઠું ઝેર સમજો. પણ છેવટે પેસ્ટ કંટ્રોલ નું પર્પઝ શું છે? કે ઓલા જીવોનો ઘાત કરો, એનું પર્પઝ છે ને. એટલે એકે પેસ્ટ કંટ્રોલ કરવા લાયક જ નથી, કડવું કે મીઠું, ખ્યાલ આવે છે કે નહીં? પણ આ તો વાત આપણે અહીંયા લોકની ચાલે છે કે આ નરકોમાં જીવના કશાયરૂપ ભાવ થાય છે તો પાપ બંધ કરે છે તો એ સંસારમાં પરિભ્રમણ કરે છે અને સ્વર્ગમાં કે મનુષ્ય આદિ ગતિઓમાં પુણ્ય બંધ કરે છે અને પુણ્યબંધથી બી સંસારમાં પરિભ્રમણ કરે છે. એટલે છેવટે તો ચારે ગતિમાં જીવ પુણ્ય પાપના ભાવથી સંસારમાં પરિભ્રમણ કરે છે. હમણાં જ આપણે જે સાંભળ્યું ને કે તું પરમાત્મા છો એમ નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર, એ જે જીવ પોતાના આત્માનો આશ્રય લઈને પોતાના શુદ્ધ આત્માનો આશ્રય લઈને જે શુદ્ધ ભાવ કરે છે તો જ એ આ પુણ્ય પાપના ચક્રથી છૂટીને મોક્ષને પ્રાપ્ત કરે છે. એના સિવાય બીજો કોઈ ઈલાજ નથી. ખ્યાલ આવે ને? તો જો આપણે મધ્ય લોકની વાત લાસ્ટ ટાઈમ શરૂ કરી હતી, આપણે સૌથી પહેલા ક્યાં જોયું હતું કે મધ્ય લોક છે તો આમ સાત રાજુ બાય એક રાજુ અને ઊંચાઈ કેટલી જોઈ હતી? 1,40,000 યોજન બરાબર. એમાંથી 1,000 યોજન નીચેના અધો લોકમાં અને 99,040 યોજન ઉર્ધ્વ લોકમાં. અને જે મધ્ય લોક છે એ મધ્ય લોકમાં વચમાં જે એક રાજુભાઈ એક રાજુની ત્રસ નાડી છે ત્યાં જ બધા ત્રસ જીવો રહે છે, બાકી બધા તિર્યન જોતો બધે જ ફેલાયેલા છે. તો એ જે એક રાજુભાઈ એક રાજુની જે ત્રસ નાડી છે એની અંદર અસંખ્યા દ્વીપ સમુદ્ર આવેલા છે. કેટલા અસંખ્યા જોયા હતા? કોઈને આંકડો યાદ છે લખેલો છે? જો આ બધા સંખ્યાઓ તો લખી લેવી જોઈએ તો કઈ યાદ રહે, બાકી તો કઈ યાદ ન રહે. વેરી ગુડ. 25 કોડાકોડી ઉદ્ધાર પલ્લવ. વેરી ગુડ. અદ્ધા નહીં, ઉદ્ધાર પલ્લવ. 25 કોડાકોડી ઉદ્ધાર પલ્લવ એટલા દ્વીપ સમુદ્ર એ એક રાજુભાઈ એક રાજુમાં રહેલા છે, એટલે કે અસંખ્યાક છે ઇન શોર્ટ. હવે એ બધા જ દ્વીપ સમુદ્રમાં બહારનો જે સ્વયંભૂ રમણ સમુદ્ર અને સ્વયંભૂ રમણ દ્વીપ એ બે સૌથી મોટા છે, એ બે સૌથી મોટા છે. અને એમાં જે આપણે જોઈએ તો લગભગ 75% ઓફ મધ્ય લોક એમાં કવર થઈ જાય છે. અને અંદર આવીએ તો અંદર બહુ જ સેન્ટરમાં, એકદમ વેરી સેન્ટરમાં જંબુદ્વીપ રહેલો છે. એ જંબુદ્વીપની સાઈઝ કેટલી છે કે 1,00,000 યોજનનું રાઉન્ડ સર્ક્યુલર એ દ્વીપ છે. એટલે 1,00,000 પછી 2,00,000 પછી 4,00,000 પછી 8,00,000 એમ ડબલ 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 કરતા કરતા એ આપણે સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી પહોંચીએ તો એ આખું એક રાજ્ય કવર થાય છે. બરાબર. હવે જો એના પછી જંબુદ્વીપની રચનાની આપણે વાત કરવાની શરૂ કરીએ, જંબુદ્વીપનો ડાયામીટર છે 1,00,000 યોજન. આમ માપો, કેમ કે ઇટ ઇઝ સર્ક્યુલર, તો આમ માપો કે આમ માપો કે ગમે ત્યાંથી માપો, ઇટ ઇઝ 1,00,000 યોજન. અને એ આખું ફ્લેટ છે. અને વચમાં મેરુ પર્વત રહેલો છે. મેરુ પર્વત આમ વર્ટિકલ એ ઊંચો છે. કેટલો ઊંચો છે? એ પણ 1,00,000 યોજન છે. મોટામાં 1,40,000 યોજન, તો 1,000 નીચે 99 ઉપર. અને એની થિકનેસ કેટલી છે મેરુ પર્વતની? સુદર્શન મેરુ પર્વતની થિકનેસ જમીન ઉપર 1,000 યોજન છે, જમીન પર. પછી ઉપર આગળ જતા જતા શ્રીંક થઈ જાય તો ઉપર જ્યાં પાંડુક વન છે ત્યાં 100 યોજન છે, એની વાત કરશું આપણે. તો એટલે તમે પૂરું જંબુદ્વીપની રચના જુઓ તો 1,00,000 યોજનનો એક આખું ફ્લેટ એરિયા અને એક મોટો પર્વત. જો બીજા બધા પર્વતો પણ છે એની પણ આપણે વાત કરશું, પણ એ પર્વતોની હાઈટ મેરુ પર્વતની હાઈટ કરતા બહુ જ નાની છે, બહુ જ નાની છે. જે આપણે હિમવંત પર્વત, મહાહિમવંત પર્વત આજે જ જોશું બધા, તો ઓલા પર્વત કરતા બહુ નાના છે. એટલે એમ મોટા મોટું કહેવાય કે જંબુદ્વીપ કેવો છે કે ફ્લેટ છે, આટલું ખ્યાલ આવે. ઓકે, બીજું આપણે જોયું હતું કે જંબુદ્વીપનો એરિયા કેટલો અથવા એનું સરકમફરન્સ કેટલું, તો કેવી રીતના કાઢશો, ફોર્મ્યુલા શું લગાવશો? હા, વેરી ગુડ. જો એરિયા છે પાય આર સ્ક્વેર અથવા પાય ડી સ્ક્વેર બાય 4, અને અહીંયા ડાયામીટર છે 1,00,000 યોજન, તો પાય ઇન્ટુ 1,00,000 યોજન નો સ્ક્વેર ડિવાઈડ બાય 4, એટલો એનો એરિયા છે. બરાબર. તો સિમ્પલ મેથેમેટિક્સ થઈ ગયું ને હાઈ સ્કૂલનું. અને એનું સરકમફરન્સ કેટલું થશે? તો પાય ઇન્ટુ ડી, તો પાય ઇન્ટુ 1,00,000 યોજન. અહીંયા 22 ડિવાઈડ બાય 7, એને આપણે પછી ગણીએ તો અહીંયા આપણને આખો ડિટેલમાં આપ્યું છે ને, આટલા યોજન પછી આટલા ધનુષ આટલા કોષ આટલા અંગુલ આદિ આદિ એનું સરકમફરન્સ છે. આટલી આપણે પ્રાથમિક ભૂમિકા શરૂ કરી હતી. આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? નહીં તો આગળ વધીએ. જો હવે આજે આપણે સૂત્ર 10 થી શરૂ કરીએ છીએ ત્યાં જંબુદ્વીપની અંદર ક્ષેત્ર કેટલા છે. જો સૂત્ર 10 કાઢો ભલા ભાઈ, 10 નીકાળો. સાત ક્ષેત્રોના નામ, આ જે જંબુદ્વીપ છે એની અંદર સાત ક્ષેત્ર રહેલા છે, એના નામ પહેલા આપણે જોઈએ છે. બધા સૂત્ર સાથે વાંચું. ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્ય, હેરણ્યવત, એરાવત, વર્ષાહા, ક્ષેત્રાણી. વર્ષા આપણે આપણે કહીએ ને ભારત વર્ષમાં અમે રહીએ છીએ. ભારત વર્ષ, વર્ષનો શું મતલબ? જગ્યા, ક્ષેત્ર, એને વર્ષ કહેવાય છે. આવલું વર્ષ એટલે યર વાળું વર્ષ નથી, પણ આપણે ઇન જનરલ એમ કહીએ ને કે આપણે ભારત વર્ષમાં રહીએ છીએ. એવી રીતના ભરત વર્ષ, હેમવત વર્ષ, હરિ વર્ષ, એમ સમજવું બધે. ખ્યાલ આવે? તો જો સાતના નામ શું કીધા, આ જંબુદ્વીપમાં ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને એરાવત આ સાત ક્ષેત્ર છે. ભૈયા જરા એક જંબુદ્વીપ કહો મેપ નીકાલે, આપણે સાત ક્ષેત્ર ક્યાં છે જરા જોઈ લઈએ એકવાર. આજે બધું પોઈન્ટર ઘરે રહી ગયું છે પણ તમે ધ્યાન આપજો તો ક્લિયર થઈ જશે. મેરે ખ્યાલ છે ઇસકે બાદ. હા બસ, જો નીચેથી ઉપર આપણે જોશું તો સૌથી નીચે જો ભરત ક્ષેત્ર લખેલું છે, રાઈટ સાઈડ બધા ક્ષેત્રના નામ છે, તો ભરત એના પછી પર્વતો બતાવ્યા છે, એ પર્વત પછી હેમવત ક્ષેત્ર છે. બ્લુ કલરનું છે કે કયા કલરમાં, આઈ ડોન્ટ નો, અહીંયાથી દેખાતું નથી, પિંક કલર છે. હા પિંક. એના પછી હેમવત પછી ઉપર હરી લખેલું છે. હા, તો યુ કેન સી કે બધા ક્ષેત્ર પણ મોટા મોટા થતા જાય છે. હવે એની પણ ફોર્મ્યુલા છે, એનું કેલ્ક્યુલેશન આપણને આગળના સૂત્રોમાં આવશે ત્યારે જોશું, અત્યારના ફરીથી નથી જોવું. પણ એમ સમજો ભરત કરતા ઉપર જે હિમવાન પર્વત છે ને એ બમણો છે, ડબલ ઇન થિકનેસ. ખ્યાલ આવ્યો? હિમવાન પર્વત કરતા આ જે બીજું ક્ષેત્ર છે ને હેમવત ક્ષેત્ર એ ડબલ, પછી હેમવત ક્ષેત્ર કરતા મહાહિમવાન પર્વત ડબલ, એમ ડબલ 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 કરતા જજો. અન્ટિલ યુ રીચ ધ સેન્ટર, વિદેહ ક્ષેત્ર જે સેન્ટરનું છે ત્યાં સુધી, અને પછી ઉપર પાછું હાફ 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 કરતા જવાનું. બરાબર? તો જો સાત ક્ષેત્રના નામ જોઈ લે ફરીથી, ભરત, હેમવત, હરિ, પછી જો વચ્ચે વિદેહ, જે આખો સેન્ટર એરિયા છે એનું વિદેહ ક્ષેત્ર કહેવાય છે, પછી હજી ઉપર મેં ઉપર લઈ લીધું, પછી ઉપર જો રમ્યક, હેરણ્યવત અને એરાવત, એમ કરીને સાત ક્ષેત્ર છે. કોઈ પણ એક વસ્તુ હોય એને તમે છ લાઈન થી ડિવાઈડ કરો તો સાત એરિયા થઈ જાય ને. તો અહીંયા છ પર્વતો છે, એ છ પર્વતોના નામ આપણને આવશે નેક્સ્ટ સૂત્ર. તો આખા સર્કલમાં છ પર્વત હોવાથી ક્ષેત્ર સાત થઈ જાય છે. હવે યુ કેન સી આ ડાયગ્રામમાં કે બધું ડબલ ડબલ થવાથી જે વિધેય વાળું પોર્શન છે દેટ ઇઝ ધ લાર્જેસ્ટ પોર્શન. અને આમ તમે નીચેની સાઈડ આવો સાઉથ સાઈડ તો ભરત ક્ષેત્ર ઇઝ ધ સ્મોલેસ્ટ, અને ઉપરની સાઈડ જાઓ તો એરાવત ક્ષેત્ર ઇઝ ધ સ્મોલેસ્ટ. અને બંનેના ડાયમેન્શન આર એક્ઝેક્ટલી સેમ, ભરત અને એરાવતના ડાયમેન્શન આર સેમ. ચલો આમ તો આપણે પછી આવે છે પણ વાઇલ વી આર ઓન ધ ટોપિક એક થોડું કેલ્ક્યુલેશન કરીએ. આપણે ગણિત મેથેમેટિક્સમાં આપણે સાદી ફોર્મ્યુલા લગાવીએ ને, સમજો કે થોડું ધ્યાન આપજો અને તમારા માઇન્ડમાં કેલ્ક્યુલેશન કરજો. ફોન પર કેલ્ક્યુલેટરમાં કરો છો ત્યાં કરજો. જો આખું જંબુદ્વીપનું ડાયામીટર 100,000 યોજન છે, બરાબર? હવે નીચે ભરત ક્ષેત્રને આપણે સમજો એક્સ, એની હાઈટ એક્સ ડિનોટ કરીએ છીએ, તો એના પછી મહાહિમવનની હાઈટ, એનું થિકનેસ કેટલી થશે? 2x થશે. 2x ડબલ થયું ને. હવે એડ કરતા જાઓ, એક્સ પ્લસ 2x. એના પછી જે સેકન્ડ ક્ષેત્ર છે એ સેકન્ડ ક્ષેત્રનું નામ છે હેમવત ક્ષેત્ર, એ 4x થશે. એના પછી સેકન્ડ પર્વત છે મહાહિમવન, 8x. બરાબર? તો 1x પ્લસ 2x પ્લસ 4x પ્લસ 8x. ખ્યાલ આવે? અચ્છા, એના પછી થર્ડ ક્ષેત્ર છે હરિક્ષેત્ર, હરિક્ષેત્ર વિલ બી 16x, 8 કરતા બી ડબલ. બરાબર? 16. અને એના પછી થર્ડ પર્વત છે નિષદ પર્વત, એ 32x. બરાબર? આપણે 32 પર ઉભા રહી જશું કેમ કે પછી વિધેય છે, વિધેયની થિકનેસ આવશે 64x. બરાબર? પણ 64 પછી આગળ ડબલ નહીં થાય, પછી 32 થશે, 32 પછી 16 થશે, 16 પછી 8 થશે, 8 પછી 4, 4 પછી 2, અને પછી છેવટે એરાવત ક્ષેત્ર વિલ બી 1 અગેન. આ બધાને ક્લિયર છે આટલું? ચલો હવે એડ કરો, 1 + 2 + 4 + 8 + 16 + 32 = 63 થશે. બરાબર? 31 + 32 એટલે 63. આ 63 ને ડબલ કરી નાખો, જેટલું નીચે એટલું ઉપર, એટલે કેટલા થયા? 126 પ્લસ વચમાનું વિધેય 64, એમાં એડ કરો. 126 + 64 કેટલા થયા? 190 x = 1 lakh yojan બરાબર 1 લાખ યોજન તો કરો ગણિત કેટલું આવે છે x
1 lakh
divided by 190 કેટલું છે x આન્સર આપો કેટલું 526.32 હવે ડુ વન થિંગ જે 32 છે ને 0.32 એને યુ મલ્ટીપ્લાય બાય 19 0.32 મલ્ટીપ્લાય બાય 19 કેટલું આવે છે 6.08 હા હવે આપણું જો સૂત્ર કાઢો 26 ભાઈ 26 સૂત્ર નીકાળીએ પેજ નંબર 250 છે મારી બુકમાં તમારી બુકમાં જે હોય જુઓ સૂત્ર 26 ની ટીકા હા જો આ ટેબલ આપણે જોવું છે મળ્યું બધાને હા હવે જો ત્યાં ટેબલમાં વિસ્તાર યોજન લખેલું છે તો ભરત ક્ષેત્રનો વિસ્તાર 526 6/19 કેમ કે દેર ઇઝ 0.32 એ 0.32 ને તમે રેશિયોમાં કન્વર્ટ કરો તો ઇટ ઇઝ 6/19 બરાબર હવે એના પછી જો હિમવન પર્વત 1052 એના કરતા ડબલ અને ઓલું 6 છે એના પણ ડબલ 12/19 ખ્યાલ આવે હવે એના પછી હેમત ક્ષેત્ર એનાથી પણ ડબલ 2105 પછી મહા હિમવન 4210 હરિક્ષેત્ર 8421 આ બધા લાખ હજાર યોજન છે હજાર યોજન બરાબર પછી નિષદ 16842 અને વિદેહ ક્ષેત્ર 33684 હવે પાછું રિડ્યુસ થતું જશે હવે જો ઇમેજિન કરો કે આજે ભરત ક્ષેત્ર જે ખાલી 500 યોજન થી છે અને વિદેહ ક્ષેત્રનો જે પોર્શન છે 33000 યોજન થી છે કેટલો મોટો ફરક છે ખ્યાલ આવે અચ્છા એની બાજુ વિદેહ ક્ષેત્રની બે બાજુ ઉપર નીચે બે મોટા મોટા પર્વતો છે એ પર્વતો જ 16000 યોજનના છે એટલે જંબુદ્વીપનો કેટલો મોટો પોર્શન તો પર્વતોમાં જ ઓક્યુપાય થઈ ગયો છે ખ્યાલ આવે છે અચ્છા ચલો કોઈ કાઢશે કેટલા રેશિયો રેશિયો ઓફ ધ લેન્ડ વિચ ઇઝ કવર્ડ બાય માઉન્ટન્સ કેવી રીતના કાઢશો પેલું એક્સ એક્સ જે કરતા હતા ને પાછું એડ કરો સી 2 + 8 + 32 બરાબર ને ઇન્ટુ 2 + 8 + 32 એટલે 42 × 2 એટલે 84 આઉટ ઓફ 190 ઇઝ માઉન્ટન્સ ખ્યાલ આવે કે નહીં લગભગ 40-45% તો ખાલી પર્વતો જ છે કેટલા પર્સન્ટ થયા 44% જેટલું તો પર્વતો જ છે આ ખ્યાલ આવે છે કે અને બાકીનો લેન્ડનો એરિયા ખાલી 55% જેટલો છે આટલું બધાને ખ્યાલ આવ્યો આગળ વધીએ હવે ચાલો 11મું સૂત્ર કાઢો છે ને બધે જ જીવો છે આ સાથે સાત ક્ષેત્રમાં જીવો છે ના કર્મભૂમિ નથી આવશે ને આપણને આગળ હજી આવશે ચાલો જો આગળ વાંચે જો ફરીથી 10મા સૂત્રની ટીકા જો આ જંબુદ્વીપમાં ભરત હેમવત હરિ વિદેહ રમ્ય હેરાણગત અને એરાવત એ સાત ક્ષેત્ર છે ભરત ક્ષેત્રમાં આપણે રહીએ છીએ વિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંદર આદિ 20 વિહરમાન તીર્થંકર ભગવાન વિચરે છે હવે ક્યાં કયા જીવો રહે છે આપણને ખ્યાલ આવે ચલો હજી આગળ વાંચો 11મું સૂત્ર ક્ષેત્રોના સાત વિભાગ કરનારા 6 પર્વતોના નામ જો હવે 6 પર્વતના નામ આપણે વાંચશું સૂત્ર વાંચે બધા સાથે તદ વિભાજિનઃ જો આપણે થોડું વાંચતા તો ખ્યાલ આવતો છે તદ વિભાજિનઃ એને વિભાજિત કરનાર પૂર્વાપરયતા એટલે કે ઇટ ઇઝ ઈસ્ટ ટુ વેસ્ટ આખા ફેલાયેલા છે કયા છે તો હિમવન મહાહિમવન નિષદ નીલ રૂકમી શિખરીનો વર્ષધર પર્વતા હવે જો આનું નામ શું આવ્યું વર્ષધર આપણે આને કુલાચલ પર્વત પણ કહીએ છ પ્રકાર છ નામ છ કુલાચલ પર્વત હોય છે એમ કહીએ કુલાચલનું જ બીજું નામ છે વર્ષધર પર્વત ક્ષેત્રને કીધું વર્ષ આ આને કીધું વર્ષધર પર્વત. જો નીચે અર્થ, તે સાત ક્ષેત્રોના વિભાગ કરનારા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા હિમવન મહાહિમવન, અહીંયા ન હોવું જોઈએ, ત છે, હિમવત નથી, હિમવન હોવું જોઈએ, હિમવન મહાહિમવન નિષદ નીલ રૂકમી અને શિખરી, એ છ વર્ષધર એટલે કે કુલાચલ પર્વત છે. વર્ષ એટલે ક્ષેત્ર, વર્ષધર એટલે પર્વત. ભૈયા વાપસ ડાયગ્રામ નીકાળીએ થોડા, આપણે એ પર્વતો ક્યાં ક્યાં છે ફરીથી એમાં જોઈએ. નહીં ઈસમે નહીં ભૈયા, હું જ્યોગ્રાફી મેપ મેં જો અહીંયા જે પર્વતો બતાવ્યા છે ત્યાં ટ્રાયંગલ ટ્રાયંગલ જેવું બતાવ્યું છે. એકચ્યુઅલી એ પર્વતો એવા ટ્રાયંગલ જેવા નથી, જેવા માઉન્ટન્સ આપણે અહીંયા જોઈએ છે. આપણે સહ્યાદ્રી પર્વત જોવા જઈએ તો નીચેથી વાયુ હોય અને ઉપર આમ શિખર એવું હોય, એવા પર્વતો નથી. ધીઝ આર ફ્લેટ પર્વતો, સ્ટ્રેટ વોલ અપ અને ફ્લેટ, એ જાતના પર્વતો છે. પાં તો ખાલી અહીંયા ઇન્ડિકેટિવ તરીકે આવી રીતના કોનિકલ કોનિકલ બતાવ્યું છે, પણ એને પર્વત એટલે ઇટ ઇઝ લાઈક અ વોલ. ખ્યાલ આવે છે? આપણે એક છેલ્લે વિડીયો જોશું એમાં વધારે ક્લિયર થઈ જશે. હવે જો પર્વતના નામ પેલી બાજુ લખેલા છે લેફ્ટ સાઈડ, તો જે નીચે લખેલું છે હિમવાન, પછી મહાહિમવાન, પછી નિષદ, પછી જો ઉપર નીલ, એની બાજુમાં નીલ રૂકમી રૂકમી, અને છેલ્લે ઉપર આવશે શિખરી પર્વત. જો એકદમ હા લેફ્ટ સાઈડ. હવે બ્રેકેટમાં છે ને તળાવના નામ છે, જોશું આપણે બે. હમણાં ખાલી બહારના નામ જુઓ, તો શિખરી રૂકમી નીલ નિષદ હિમવન મહાહિમવન, બરાબર. આપણને શું લાગે હિમવન નામ શું છે? હિમવન, હિમવન એટલે હિમ એટલે બરફથી ઢંકાયેલો, બરફથી ઢંકાયેલો, એટલે આપણા હિમાલય છે એ જ હિમવન પર્વત હશે, એવું બિલકુલ નથી. આ હિમવન પર્વત જે છે સોનાના રંગનો છે, અને હિમ હિમ હેમ સોનાને પણ કહેવાય છે. આપણે હેમ કહીએ ને હેમ, તો હેમ સોનાને પણ કહેવાય છે. તો આ હિમવન પર્વત ખરેખર આ હિમાલય પર્વત નથી, આ હિમાલય તો બહુ નજીક છે. આપણું ભરત ક્ષેત્ર બહુ મોટું છે. ફરીથી જો થોડા ડાયમેન્શન્સનો વિચાર કરીએ, આપણે જોયું હતું કે જ્યાં પણ દ્વીપ સમુદ્રોની વાત આવે તો એને મહાયોજનમાં લેવાનું, બરાબર. આપણે હમણાં જોયું 529 મહાયોજન, 526 મહાયોજન. હવે એક મહાયોજન એટલે 4000 માઇલ, કેટલા 4000 માઇલ, 4000 માઇલ ઇન્ટુ 529 કરો, ઓલમોસ્ટ 21 લાખ માઇલ થાય. હવે આપણે નોર્થ પોલ થી સાઉથ પોલ નું જે અર્થ નું ડાયમેન્શન જે બતાવે છે એ તમે જુઓ, ઇટ ઇઝ ઓનલી ફ્યુ થાઉઝન્ડ માઇલ્સ, કદાચ 10000 માઇલ જેવું હશે, એનાથી વધારે નથી. ખ્યાલ આવે? એટલે જે ભૂગોળ, જે ભૂમિ સાયન્ટિસ્ટને ખબર છે એ બહુ ઓછી છે. આપણું ભરત ક્ષેત્ર એનાથી ઘણું મોટું છે. તો દેર આર મેની એરિયા વિચ આર અનએક્સેસિબલ ટુડે. બહુ પહેલા આપણે હિસ્ટ્રીમાં વાંચીએ ને કે કોણ ઓલો એક, દેર વોઝ વન કેપ્ટન હુ ટુક ધ બોટ અને એણે અમેરિકા આઈડેન્ટિફાય કર્યું, કોલંબસ. હા, કોલંબસ. એટલે હી જસ્ટ કેપ્ટ ઓન ગોઈંગ ટુ વેસ્ટ અને વન ફાઇન ડે હી ફાઉન્ડ અમેરિકા. એ હી ફાઉન્ડ નહીં, ત્યાં નેટિવ અમેરિકન્સ રહેતા જ હતા પહેલા, એ તો ખાલી બીજા લોકોને ખબર નહીં હતી. એવી જ રીતે આ બધા, હવે સમજો આપણે નોર્થ જતા જઈએ તો આજના સાયન્ટિફિક નોલેજમાં નોર્થ પોલની ઉપર દે ડોન્ટ નો એનીથિંગ. નોર્થ પોલ છોડો, આપણે રશિયા જઈએ પછી એના પછી ઓલું મંગોલિયા આવે ને એના ઉપર વી જસ્ટ ડોન્ટ નો વોટ ઇઝ ધેર. હવે જો યુરોપ સાઈડ જઈએ તો ઓલું નોર્વે ને સ્કેન્ડિનેવિયા ને એની ઉપર કંઈ ખબર નથી. હા, અને આ બાજુ યુએસમાં તમે જાઓ તો ઓલું કેનેડા, પછી અલાસ્કા તો ઓલી બાજુ, પણ કેનેડા પછી ઓલું ગ્રીનલેન્ડ ને એની ઉપર શું છે કંઈ ખબર નથી. નીચે ઓલું આર્કટિક આપણે જોઈએ જે તો આફ્રિકા અથવા આ બાજુ ઓસ્ટ્રેલિયા કે એની હજી સાઉથમાં શું છે એની કંઈ ખબર નથી. પણ ક્યારેક ગોતા છે, નહીં તો કેવળ જ્ઞાનમાં તો જલકે જ છે કે ત્યાં શું છે. સિદ્ધ શિલા જવાનો રસ્તો આમ ઉપર નથી, એ આમ અંદર છે. હા એવું છે કે જો એ અંદર જવાનો રસ્તો આપણે ગોતતા નથી એટલે આ બધા રસ્તા ખુલ્લા છે એમ બતાવવામાં આવે છે. એટલે જો લોકો અહીંયા અહીંયા એટલે જીવો અહીંયા અહીંયા ભમેલા છે એમ આપણે બધા અહીંયા બધે ભમ્યા છે એ અહીંયા બતાવવામાં આવે છે. આપણને હજી પણ આમ હજી પણ આપણને એક ભાવ થાય ને કે ભાઈ સિમંદર ભગવાનનું સમોસરણ છે વિદેહ ક્ષેત્રમાં, તો આપણને ક્યારે એવો લાવો મળે કે આપણે અહીંયાથી જઈએ સિમંદર ભગવાનના સમોસરણમાં. જો આ બહુ ડેન્જરસ ભાવ છે સિમંદર ભગવાનના સમોસરણમાં જવું, એ બહુ ડેન્જરસ ભાવ છે. કેમ કે પહેલી વસ્તુ કે બીજા 19 તીર્થંકરે શું ગુનો કર્યો, આપણે સિમંદર ભગવાન પાસે જ કેમ જવું છે. સૌથી નજીક વાળા તીર્થંકર અહીંથી જોઈએ વિચાર કરીએ તો બાહુબા સ્વામી ને સુબાહુ સ્વામી છે તો એમની પાસે કેમ નહીં. અચ્છા બીજું, આપણને જો વિદેહ ક્ષેત્રમાં જન્મ લેવો હોય અહીંયાથી મનુષ્ય તરીકે જન્મ લેવો હોય તો વી એકચ્યુઅલી વોન્ટ કે આપણે મિથ્યા દ્રષ્ટિ તરીકે જ મૃત્યુ પામીએ, કેમ કે મનુષ્યમાંથી મનુષ્ય મિથ્યા દ્રષ્ટિ જ થાય. એટલે આપણે હમણાં સમ્યક દર્શન પ્રાપ્ત નથી કરવું એવો આપણો ભાવ થયો, કેમ કે આપણે વેઇટ કરવું છે કે સિમંદર ભગવાનના સમોસરણમાં જશું પછી આપણું કામ થાય. અથવા બીજું આપણે ભાવ કરીએ કે અહીંયાથી આપણે દેવગતિમાં જઈએ અને પછી ત્યાંથી સિમંદર ભગવાનના સમોસરણમાં જશું, તો પહેલાં તો દેવગતિમાં જવા માટે થઈને આપણે એ જાતના પુણ્યના ભાવની ઈચ્છા કરીએ છીએ. એ પુણ્યના ભાવની ઈચ્છા પોતે જ મિથ્યાત્વ છે. એટલે એમાં પણ આપણે એવી જ ઈચ્છા રાખીએ છીએ કે ભાઈ હું મિથ્યા દ્રષ્ટિ રહું અને હું ખૂબ પુણ્ય બાંધું પછી હું દેવગતિમાં જાઉં અને પછી હું સમોસરણમાં જાઉં. અરે અહીંયા જ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ભાવ શું કામ ના કરવો. આપણને ગુરુદેવ શ્રી મળ્યા, આપણને કુમકુંદ આચાર્ય જેવા મહાન સમર્થ આચાર્ય મળ્યા, જે વાણી ત્યાં મળવાની છે ઓલરેડી અહીંયા મળેલી જ છે, ઓલરેડી મળી રહી છે, અને જેવા ભગવાન અહીંયા ઉપર વિરાજે છે સિમંદર ભગવાન એવા જ ત્યાં છે, ત્યાં એનાથી કઈ જુદા જોવા નહીં મળે. જેવી રીતે અહીંયા આપણે ભગવાન સામે બેસીએ તો ભગવાન મૌન છે કે નહીં, એ પોતાના અંતર્મુખ મુદ્રામાં છે, તો ત્યાં કઈ ભગવાન આપણી સાથે વાતો થોડી કરશે, એ બી પોતાની અંતર્મુખ મુદ્રામાં જ છે, એ બી મૌન છે. જે દિવ્ય ધ્વનિ ત્યાં સાંભળશું તો એ સ્વકાનથી સાંભળશું, હવે અહીંયા એ જ દિવ્ય ધ્વનિ કોઈ કે આપણને સાંભળીને કહી રહ્યા છે તો એ આપણે સ્વકાનથી જ સાંભળીએ છીએ, તો ફરક શું પડે. હા એ જ ને, જો મહાન સમર્થ આચાર્ય જીરે અને શાસ્ત્રોમાં રચેલી દેવશાસ્ત્ર ગુરુ બધા પૂજનીય અને ભાવિ તીર્થંકર ભગવાને એને વાંચીને આપણને સમજાવ્યું, હવે એનાથી વિશેષ શું જોઈએ. ખ્યાલ આવે છે ને. એટલે એવું છે ને કે આ કથા જેવી રીતના ઓલા હિન્દુઓમાં સત્યનારાયણની કથા થાય કે ભાઈ આખું આ રામાયણ થઈને આમ થયું ને તેમ થયું આદિ આદિ, એવી રીતના આ સંસારની કથા છે. આ શું છે, આ સંસારની કથા છે. એ સંસારની કથા શું કામ ઊભી થઈ, કેમ કે બસ એક અંદર આત્મમન જ જતાય છે એટલે આ સંસારની કથા ઊભી થઈ, એનું આપણને વર્ણન ચાલે. ચાલો આપણે 6 પ્રકારના પર્વતો જોયા ને, 6 પર્વત જોયા, 7 ક્ષેત્ર જોયા, બરાબર. હવે જો આગળ વાંચે એક ઉલાચલનો રંગ, આ બધું બહુ ડિટેલ છે અને એમાં વિશેષ જો ઉપયોગને આમાં જ કેન્દ્રિત કરીને પછી આ બધું યાદ રાખવું કે આના નામ શું હતા, આનો કલર શું હતો આદિ આદિ, એવું જરૂરી નથી. પણ આ તો એક ક્ષયોક્ષમનો વિષય છે એક રીતે, કે આ આપણે વાંચ્યું આપણને કંઈક નવું નોલેજ મળે એવું અંદરથી આપણને ઉત્સાહ હોવો જોઈએ કે અચ્છા વિશ્વની આવી રચના છે, એવું આપણને અંદરથી કંઈક નવું નોલેજ મળ્યું. જે કેવળ જ્ઞાનમાં જીનેન્દ્ર ભગવાન જાણે છે એ આપણને પરોક્ષ રીતે અત્યારે જાણવા મળે છે અહીંયા બેઠા બેઠા, તો એ જાણવાનો એ જાતનો ઉત્સાહ હોવો જોઈએ. અને જાણીને જો યાદ ન રહ્યું તો કઈ ચિંતા નથી, પણ એ આપણે જાણ્યું ત્યારે આપણને એક ભાવભાષણ તો થયું ને કે હા હા જો આવું અધધ છે બધું, બસ એ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આગળ વાંચે જો કુલાચલનો રંગ, ફરીથી જો 12મું સૂત્ર વાંચું સાથે. હેમ અર્જુન તપનીય વૈડુર્ય રજત હેમ મયાહા. જો હેમ એટલે સુવર્ણ રંગ, પછી અર્જુન, અર્જુન એટલે ખરેખર રજત ચાંદીના રંગનો, પછી તપનીય એટલે તપાવેલું સોનું, પછી વૈડુર્ય, વૈડુર્ય એટલે જાણે જાંબુડી રંગનો હોય ને એ નીલમણી વૈડુર્ય મણી જેવો, પછી રજત, રજત એટલે પાછું ચાંદી, અને પાછું હેમ માયા. ઉપર કહેલા પર્વતો ક્રમથી સુવર્ણ, ચાંદી, તપાવેલું સોનું, વૈડુર્ય એટલે કે નીલમણી, ચાંદી અને સુવર્ણ જેવા છે. જો આગળ વાંચે 13મું સૂત્ર, કુલાચલનું વિશેષ સ્વરૂપ. આજે કુલાચલ પર્વતો, જો એને કુલાચલ પણ કહેવાય છે, વર્ષધર પર્વત પણ કહેવાય છે. હવે એનું વિશેષ સ્વરૂપ, એક સ્વરૂપ તો આપણે જોયું કે એ ઈસ્ટ ટુ વેસ્ટ બધે ફેલાયેલા છે. એટલે આમ સમજો કે તમે જંબુદ્વીપ આખો 1,00,000 યોજનનો સર્કલ છે. હવે એ પર્વતો એના વેસ્ટ સમુદ્રને પણ અડે છે અને ઈસ્ટ સમુદ્રને પણ અડે છે. ખ્યાલ આવ્યો છે ને? એ રીતના આખા ફેલાયેલા છે. આ પર્વતો જે આપણે કહીએ છીએ, જો હવે થોડું ચર્ચા એ પણ સાંભળો. તમે વિદ્યાધર રાજા સાંભળ્યો હશે ક્યારેક? વિદ્યાધર મનુષ્ય સાંભળ્યું છે. એ વિદ્યાધર શું હોય? એક જાતના રુદ્ધિધારી મનુષ્ય છે. એટલે છે મનુષ્ય જ, આપણા જેવા મનુષ્ય ગતિના જ જીવો છે, પણ એમની પાસે અમુક સ્પેશિયલ રુદ્ધિઓ છે. એ સ્પેશિયલ રુદ્ધિથી એ ઉડી શકે છે. એમનામાં અમુક જાતની વિક્રિયા કરવાની શક્તિઓ હોય છે. એટલે એનામાં અમુક વિશેષ શક્તિ હોય. એટલે ઇટ ઇઝ, છે મનુષ્ય જ, પણ થોડી દૈવીય શક્તિઓ એનામાં છે. બરાબર? હવે આ વિદ્યાધર મનુષ્ય રહે છે કે આ પર્વત પર નથી રહેતા, કોઈ બીજા પર્વત પર રહે છે? વિજયાર્ધ પર્વત પર રહે છે. ભરત ક્ષેત્ર જે આપણે જોયું ને, 526 યોજનો, એને બાયફર્કેટ કરતો વચમાં હજી એક પર્વત છે, એને કહેવાય વિજયાર્ધ પર્વત. એ વિજયાર્ધ પર્વતની સાઉથમાં ભરત ક્ષેત્ર છે, અને સોરી, સાઉથમાં આર્યખંડ છે, અને નોર્થમાં બધા મલેચખંડ છે. તો એ જે હવે જો એમાં પણ કેવી વિચિત્રતા છે, આપણે તો છે આર્યખંડમાં, એના પછી ઉપર આવે છે વિજયાર્ધ પર્વત, એના પછી આવે છે મલેચખંડ, એના પછી આવે હિમવંત પર્વત, અને એ હિમવંતને આપણા હિમાલય જ માની લઈએ. કેવી રીતના બેસે, ખ્યાલ આવે કે નહીં? અચ્છા, આપણે આર્યખંડ, આપણે આર્યખંડમાં, એની ઉપર નોર્થમાં જતા જઈએ તો વિજયાર્ધ પર્વત આવે. એ વિજયાર્ધ પર્વતથી હજી નોર્થમાં ઓલી બાજુ જઈએ તો બધા મલેચખંડ આવે, અને મલેચખંડથી હજી ઓલી બાજુ જઈએ તો જઈને હિમવન પર્વત આવે છે. ખ્યાલ આવે ને? અચ્છા, આ જે વિજયાર્ધ પર્વત છે, જેવો આ પર્વત છે ને ફ્લેટ આખો સ્ટ્રેટ, એવો જ એ સ્ટ્રેટ પર્વત એ વિજયાર્ધ પર્વત પણ છે. પણ એમાં વચમાં એક સ્ટેપ છે. ખ્યાલ આવે? આમ સ્ટ્રેટ સ્ટેપ અને પછી પાછો ફ્લેટ. તો આ જે સ્ટેપનો વચમાંનો જે એરિયા છે, એને દક્ષિણ શ્રેણી અને ઉત્તર શ્રેણી કહેવાય છે. એ એનો ટોપિક આવશે ત્યારે જોશું. આમાં મેં જોયું પણ એ સૂત્રોમાં છે નહીં, તો આ જનરલ નોલેજ તરીકે જાણો. ખ્યાલ આવે ને? સ્ટેપ કોને કહેવાય? વચમાં એક, જેવી રીતના મેરુ પર્વત પર આપણે જઈએ તો 500 યોજન ઊંડો એક સ્ટેપ છે, અને પછી પાછો ઉપર ઉપર જાય. હવે 500 યોજનમાં બધા વન આવેલા છે, નંદન વન, સોમનસ વન આદિ. એવી જ રીતે વિજયાર્ધ પર્વત પર એક સ્ટેપ છે. તો જે આર્યખંડ તરફનો સ્ટેપ છે એને દક્ષિણ શ્રેણી કહેવાય, અને જે મલેચખંડ તરફનો સ્ટેપ છે એને ઉત્તર શ્રેણી કહેવાય. તો એ દક્ષિણ શ્રેણી અને ઉત્તર શ્રેણીમાં આ બધા વિજયાર્ધ વિદ્યાધર મનુષ્ય રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે આ બધા 6 પર્વતો છે ને, તો 6 પર્વતો પણ સ્ટ્રેટ અને ઉપરથી ફ્લેટ છે. તો ઉપર ફ્લેટ છે તો ત્યાં કોઈ રહે છે કે નહીં? ચલો, હા, જો વર્ટિકલ છે એના ઉપર તો કોઈ રહી ન શકે, એ તો સ્ટ્રેટ ઊંચું છે. પછી ઉપર એકદમ સ્ટ્રેટ ફ્લેટ છે તો ત્યાં કોઈ રહે છે કે નહીં? રહે છે, ત્યાં પણ બધા દેવો રહે છે. ના 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 ના, જો આપનું કહેવું છે કે ભરત ચક્રવર્તીએ 72 જિનાલયો બનાવેલા છે અકૃત્રિમ, એમ અકૃત્રિમ કહેવાય, પણ ખરેખર ભરત ચક્રવર્તીએ બનાવેલા છે એમ. તો આજથી એક કોળાકોળી સાગરોપમ પહેલા થયું ને, કેમકે 4થા કાળની શરૂઆતમાં બનાવેલા છે. એ વિજયાર્ધ પર્વત પર નથી, એ તો અષ્ટાપદ, જ્યાંથી આદિનાથ ભગવાન મોક્ષે ગયા તો ત્યાં આગળ બનાવેલા છે. હવે એ અષ્ટાપદ ક્યાં છે? હું તો જોઈએ આર્યખંડમાં ને, કેમકે આર્યખંડમાંથી જ મોક્ષે જાય. એટલે વિજયાર્ધ પર્વત પર નથી, આર્યખંડના ક્ષેત્રમાં છે. હવે આપણે બધા આ જે અહીંયા હિમાલય છે એને રસ્તા પર કહીએ છે, એ હોય કે ન હોય એનો કોઈ પુરાવો નથી, એટલે એવું કોઈ એવિડન્સ નથી વન વે ઓર ધી અધર. ખ્યાલ આવે? આપણે એવું ભાવથી માનીએ કે ભાઈ આમ જ ક્યાંય એવું જગ્યા હશે જ્યાંથી એ નિર્વાણ પામ્યા છે. ખ્યાલ આવે? ચાલો, તો આપણે વાત શું થતી હતી, આ છ પર્વતો છે એની ઉપર દેવો રહે છે. હવે ક્યાં રહે છે, શું કરે છે, એ આપણે થોડી વારમાં આવશે નીચે. જો આગળ આપણે વાંચીએ, એ કોલાચલ પર્વતનું વિષય છે સ્વરૂપ, 13મું સૂત્ર. જો એક સાથે વાંચે સૂત્ર, મણિ વિચિત્ર પાર્શ્વા ઉપરી મૂલે ચ તુલ્ય વિસ્તારા. અહીંયા શું કહે છે કે મણિ વિચિત્ર પાર્શ્વ, પાર્શ્વ એટલે એજીસ, પાર્શ્વ એટલે એજીસ, એજીસ પર વિચિત્ર જાતના મણિઓ છે. અને કેવું છે, ઉપરી મૂલે ચતુલ્ય વિસ્તારા, તુલ્ય એટલે સમાન, વિસ્તારા એટલે વિસ્તાર એટલે એની થિકનેસ, તો થિકનેસ નીચે અને ઉપર સમાન છે, તુલ્ય છે. ખ્યાલ આવે? એટલે તુલ્ય વિસ્તારા એટલે બેઝિકલી વોલ જેવું છે, આવું માઉન્ટન કોનિકલ જેવું માઉન્ટન નથી. અને કેવું છે, ઉપરી મૂલે, ઉપરી મૂલે એટલે ઉપર ફ્લેટ છે. ખ્યાલ આવે? જો ટીકામાં છે અર્થ, આ પર્વતના તટ ચિત્ર વિચિત્ર મણિઓના છે અને ઉપર નીચે તથા મધ્યમાં એક સરખા વિસ્તાર વાળા છે. ખ્યાલ આવે? આ પર્વતો જે છે એની હાઈટ પણ જો પાછળ આપેલી છે, જો ફરીથી 26મું સૂત્ર જ કાઢો અને આપણે જે ટેબલ જોતા હતા ને હમણાં, હા બસ એ જો, હિમવન કોલાચલ એની ઊંચાઈ છે 100 યોજન અને ઊંડાઈ, ઊંડાઈ એટલે એની થિકનેસ, એ છે 25 યોજન. સોરી, આ ઊંચાઈ અને ઊંડાઈ, કેમ કે ઊંડાઈ તો ડબલ હોવું જોઈએ ને, ભરત ક્ષેત્ર કરતા ડબલ છે. આ વિસ્તાર જે લખ્યું છે એ એની ડેપ્થ છે. બરાબર? અંડર હશે, હા, જમીનની નીચે હશે, જમીનની નીચે હોવું જોઈએ. આમાં લખ્યું નથી ક્યાંય, પણ એ જમીનની નીચે જ હોવું જોઈએ, કેમ ઊંચાઈ 100 યોજન છે. બરાબર? પછી મહાહિમવદની ઊંચાઈ 200 યોજન, નિષદની ઊંચાઈ 400 યોજન, પછી નીલની ઊંચાઈ 400, રૂકમિણી 200, શિખરિની 100. અને એની જે થિકનેસ છે એ તો આપણે અહીંયા આજે લખેલી છે, એ ફરક કરતા ડબલ એ આપણે સમજવા. બરાબર? મારે આમાંથી બતાવવું શું છે કે જો સૌથી ઊંચા પર્વત છે નિષદ અને રમ્યક, એ પણ ફક્ત 400 યોજન જ ઊંચા છે, અને મેરુ પર્વત 1,00,000 યોજન છે, એટલે કેટલો ફરક છે એમાં. ખ્યાલ આવે? આજે આ જે ભરત ક્ષેત્રની અંદર જે વિજયાક પર્વત છે એ વિજયાક પર્વત તો ફક્ત 50 યોજન ઊંચો છે, કેમ કે આ જે હિમવંતથી બી અડધો, અને ઓલી બાજુ એરાવત ક્ષેત્રમાં પણ જે શિખરિન પર્વત છે એનાથી બી અડધો, એટલે ત્યાં બી 50 યોજન ઊંચો છે. ખ્યાલ આવે? હવે જે સૂર્ય ચંદ્ર તારા આદિ બધા જે મેરુ પર્વતની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, તો એ 790 યોજન થી લઈને 900 યોજન સુધી એની થિકનેસ છે, આખી બેન્ડ. તો ભૂમિથી લઈને 790 યોજન થી 900 યોજન સુધી, એટલે તમે ઇમેજિન કરી શકો કે આ 400 યોજન ઇઝ ધી હાઈએસ્ટ, એના બી 400 યોજન ઉપર એ બધા પરિભ્રમણ કરી રહ્યા છે. કેમ કે બહુ ઊંચા પર્વત હોય તો પછી આ બધા ટકરાઈ જાય ને, તો એવું પોસિબલ નથી. હવે માનુષોત્તર પર્વત જે છે, કેમ કે ઇટ ઇઝ ધી એજ ઓફ મધ્યલોક, હા મનુષ્યલોક, તો એ માનુષોત્તર પર્વત ઓલમોસ્ટ 84,000 યોજન ઊંચો છે. ખ્યાલ આવ્યો? 84,000 યોજન, એટલે ત્યાં, કેમ કે ત્યાંના સૂર્યચંદ્ર ને બધું અંદર જ છે, કોઈ ક્રોસ કરીને બહાર જવાનું નથી. ખ્યાલ આવે? એટલે આ બધા પર્વતો બધા બહુ નીચા છે. ઇન શોર્ટ, જો આપણે આ 4 સૂત્ર જોયા આજે, 10, 11, 12, 13, હવે નાનકડો એક વિડીયો છે, આ જે સૂત્ર આપણે વાંચ્યા ને એનું જ ડિસ્ક્રિપ્શન આ જૈન ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી જે વિડીયો બનાવ્યા છે બહુ સરસ છે, તો આપણને શું એક વિઝ્યુઅલ વેલિડેશન મળી જાય. તો આપણે 6-1 મિનિટ નો વિડીયો છે, જોશું આપણે. લગાવી દઈએ.
એટલે એમાં આપણને એ પણ એક વિઝ્યુઅલ ક્યુથી ખ્યાલ આવે. ચાલો જીનવાસી આવો.
બહુ ક્લિયર થયું. ચાલો જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તોરે જપો દિન રહે, જો તેરી શરણા રહે સો પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકારો, સો વાણી મસ્તક નમો સદા દે તમુરો. બોલો જીનવાણી માતનો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો, આજના ઉત્તમ ક્ષમા પર્વ દિનનો.